શ્રી ગણેશને નમું છું, શ્રી સદગુરુને નમું છું, તમે અમર પતિ ઇન્દ્ર છો, બ્રહ્માનો અનુભવ તમારો ઐરાવત છે, સ્વ આનંદના મદથી ઉન્મત્ત થઈ તમે ડોલો છો, ઉપદેશરૂપ તીક્ષ્ણ વ્રજથી જળ જીવરૂપ પર્વતની સંકલ્પ વિકલ્પરૂપ પાંખ તમે તોડો છો અને તમારા સ્થાનમાં તેને સ્થિર કરો છો, વિવેકરૂપી પારિજાત અને વૈરાગ્યના મધમધતા પુષ્પોમાં મુમુક્ષુરૂપ બ્રહ્મર પેસી તેમાંના ચૈતન્ય સુખરૂપ સુગંધનું સેવન કરે છે, ઉપસમરૂપ બૃહસ્પતિ તમને ઘણા પ્રિય છે, તે તમારી પાસે જ રહે છે, તમારી કૃપારૂપ કામઘેનુના ટોરા શ્રદ્ધારૂપ વાછરડાના હુંકારા સાંભળી ભક્તને અમૃતરૂપ દૂધ આપે છે, ચિંતામણી આજુબાજુ પડેલો છે છતાં ભક્ત તમારા ચરણ સુખના આનંદમાં પડ્યા છે તેથી તે તરફ નજર કરતા નથી, અષ્ટ સિદ્ધિરૂપ અપ્સરા નાચે છે પણ તમારા ખરા દાસ તેને જોતા નથી, સમબુદ્ધિરૂપ સિંહાસન પર સચિદાનંદરૂપ ગાદી નાખી તમે સુખ આસને બેઠા છો, તમારું પદ પ્રાપ્ત કરવા સાધક યાજક સાધન ચતુષ્ટયની સંપત્તિ લઈ બ્રહ્માનુસંધાન વૃત્તિનો યજ્ઞ કરે છે, જે ભક્ત પોતાના મનને હોમે છે તેના ભજનના ભાવથી સંતુષ્ટ થઈ તમે તેને તમારા પદનું દાન આપો છો અને તમારા આસન પર બેસાડી તેને અમર કરો છો, ઇન્દ્રને સહસ્ર નેત્ર છે, તમે સર્વાંગે સર્વત્ર જુઓ છો, દૈત્ય ઇન્દ્રનું પદ લઈ લે છે, તમારું પદ ભક્ત લઈ લે છે, ઇક્ષ્વાકુ રાજર્ષિનો પુત્ર કુકુત્સ્થ ઇન્દ્રના ખભા પર બેસે છે, દુર્વાસા તમારા ખભા પર બેસે છે, ઇન્દ્ર વિષ્ણુની બુદ્ધિ પ્રમાણે ચાલે છે, તમે ભક્તના છંદ પ્રમાણે વર્તો છો, રાવણે ઇન્દ્રને બંદીવાન કર્યો હતો, તમને બરીએ દ્વારપાર કર્યા છે, અગ્નિના મુખ દ્વારા ઇન્દ્રની પ્રાપ્તિ છે, તમે વિશ્વમુખી છો એવા તમે સદગુરુ ચક્રવર્તી ઇન્દ્ર છો, તમારી વિનવણી કરવા જતાં વાણી બંધ પડે છે, તમે વાણીને પ્રકાશો છો, એકોને જનાર્દન એક છે, તે જનાર્દન મારી વાચામાં પ્રવેશ કરી ગ્રંથની કવિતા કરાવે છે, આ અધ્યાયમાં ટીટોળી પક્ષી પાસેથી પોતે શો ઉપદેશ લીધો તે અવધૂત કહે છે, બ્રાહ્મણ કહે છે, હે રાજા, પરિગ્રહ અત્યંત દુઃખનું મૂળ છે, મૂર્ખ કબૂતર પરિગ્રહ કરવાથી દુઃખી થયું, ગૃહનો પરિગ્રહ કરવામાં પાષણને માટીમાં મમતા લાવી ગૃહસ્થ કલહ કરે છે, સંન્યાસી શિષ્ય સંપ્રદાય વધારવા અને શાસ્ત્ર તથા પુસ્તકોનો સંગ્રહ કરવા મઢની ઈચ્છા કરી કલહ કરે છે, પછી તેમાંથી કંટાળી જઈ સર્વ નાના મોટાનો ત્યાગ કરી ઝાડ નીચે બેસે છે, છતાં ઝાડનું પાન કોઈ તોડે તો તેના પર ક્રોધ કરે છે, પરિગ્રહને કલહનું કારણ માની સર્વમાં આશક્તિ છોડી સર્વસ્વનો ત્યાગ કરે છે, પરિગ્રહથી દુઃખી થાય છે તે ટીટોળી પક્ષી પાસે હું શીખ્યો છું, ટીટોળીનો એક વખત મોટો માંસનો ટુકડો મળ્યો, તે ત્યાંને ત્યાં જ ખાવાને બદલે લોભથી પાસે રાખી ત્યાં જ બેઠી, બીજા બરવાન તેની જ જાતિના પક્ષી તેને જોઈ તે ઝૂંટવી લેવા ઝડપથી ત્યાં દોડ્યા. તેમને આવતા જોઈ તે આગળ ઉડી, તે જોઈને બીજાઓએ તેને ઘેરી લીધી અને તે ટુકડો મેળવવા મોટો ઝઘડો શરૂ કર્યો. અને નિષ્ઠુર થઈ ત્યારે ચારે બાજુએથી તેને ચાંચ મારવા લાગ્યા, કોઈ પાંખ પર, કોઈ મોઢા પર અને કોઈ નખ પર સપાટો મારતા. આથી તે પરમ દુઃખી થઈ ચાંચમાં માંસ પકડેલું તેથી ઘાંટો પણ પડાય નહીં. પોતાના જાત ભાઈ જ બંધુભાવ છોડી દુઃખ દે છે તે જોઈ વિચાર કરતા જણાયું કે દુઃખનું મૂળ માંસ છે. અંતે તેનો ત્યાગ કરી નિશ્ચિંત થઈ તે બેઠી. જ્યાં માંસ પડ્યું ત્યાં કલહ શરૂ થયો. પક્ષીઓના પરસ્પર માથા ફૂટ્યા અને એક એકને ચગદી નાખ્યા. ટીટોળી દૂર બેસીને આ બધી મોજ જોતી હતી. માંસનો ત્યાગ કરનાર ટીટોળી પક્ષીએ જોયું કે પરિગ્રહમાં દુઃખ છે અને ત્યાગમાં સુખ છે. ધન, ધાન્ય, વસ્ત્ર, અલંકાર, ઘરબાર, ગાડી, ઘોડા, હીરા, માણેક, પુત્ર દ્વારા વગેરે સમુદાય એ જ પરિગ્રહ છે. એ સર્વ પરિગ્રહનું મૂળ દેહમાં આત્મબુદ્ધિ છે અને તેને લીધે અહંભાવ છે. પ્રથમ દેહનું અભિમાન છોડવાથી ત્યાગ સાધ્ય જ થાય છે. મારું તારું ઊંચનીચ વગેરે ભેદ બાળકને નથી, તેથી તે માન અપમાન સુખે સહન કરે છે. 3 મહિનામાં બાળકને માન શું અને અપમાન શું તેની ખબર હોતી નથી, તેથી પોતાના આનંદમાં તે રમે છે. પોતાનું પારકું, ઘરબાર વગેરે કંઈ ચિંતા તેને હોતી નથી, તેથી તે સહજ નિશ્ચિંત હોય છે. તેણે બીજી સ્થિતિ જ અનુભવી નથી, તેથી પોતે પોતામાં જ મસ્ત હોય છે. યોગી પણ તેવી સ્થિતિ અનુભવે છે. પ્રપંચનું તેને ભાન છે પણ તેમાં તેને મિથ્યા બુદ્ધિ દડ છે, તેથી માન અપમાન તેને સરખું જ છે. ચિત્રનો સાપ કરડ્યો અને ચિત્રના અમૃતથી જીવતો રહ્યો, તેવી રીતે યોગી જન્મ મરણમાંથી છૂટી દ્રંદથી મુક્ત થઈ અચલ થઈ રહે છે. દેહ ખરો હોય તો ઘરબાર વગેરેની ચિંતા હોય છે. કલ્પના જ સંસારનું મૂળ છે. કલ્પના મનને આધીન છે. મન સ્વરૂપમાં લીન થયું એટલે સર્વત્ર તે બ્રહ્મ ભાવ અનુભવે છે. સ્વરૂપનું સંધાન રાખી યોગી દેવયોગ પ્રમાણે જગતમાં ક્રીડા કરે છે. આત્મસુખની પ્રાપ્તિ થવી, મન અને ઇન્દ્રિય શાંત થવા અને વૃત્તિનું સ્ફુરણ બંધ થવું, તેનું નામ સમાધિ છે. સ્વરૂપમાં મન હોય અને બાહ્ય સ્ફૂર્તિનું ભાન પણ હોય તે વ્યુહત્થાન અવસ્થા છે. ઉમરા પર દીવો મૂક્યો કે અંદર બહાર બંને તરફ પ્રકાશ પડે છે. મીઠું પાણીમાં મળી જાય તેમ બ્રહ્મામાં મન મેળવી આત્મ સ્વરૂપમાં તદાત્મય થઈ સમાધિ અને વ્યુત્થાનને પણ તે લાત મારે છે. મન સિવાયનો શરીર વેપાર તે બાળકની લીલા છે. દેવયોગે થનારું હલનચલન માત્ર શૂન્ય વૃત્તિથી થાય છે. બાળક અને યોગી બે ચિંતા રહિત હોવાથી પરમ આનંદ ભોગવે છે. બાળકને પછી દુઃખ પડે છે. યોગી સુખ દુઃખને જીતી તેથી પરવર્તે છે. બાળકમાં વાસનાના અંકુર ગુપ્ત રહ્યા છે. તે જેમ ફૂટે છે તેમ તેને સંસારના દુઃખોમાં ગૂંચવે છે. યોગી ગુણાતીત છે તેથી તેને સુખ દુઃખ નથી. સાધુજનને સેવી રજોગુણ અને તમોગુણને છેદી શુદ્ધ સત્વગુણ સાધન દ્વારા પ્રાપ્ત કરી યોગીઓ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, યોગીઓએ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તેથી તે ગુણાતીત થયો છે. લાકડા જ્યાં સુધી અગ્નિમાં પડે છે ત્યાં સુધી અગ્નિ પ્રજ્વલિત રહે છે, પછી શાંત થઈ પોતાના સ્વરૂપમાં મળે છે. તેમ યોગી શાંત સુખ અનુભવે છે. દેહાતીત હોવા છતાં દેહાતીત જેવો વર્તે છે, તેથી તેને ચિંતા પીડા કરતી નથી. એકલા રહ્યા સિવાય તે અવસ્થા પ્રાપ્ત થતી નથી. આ વિશે હે નૃપ શ્રેષ્ઠ, કુમારીને ગુરુ કરવાની કથા હું તને કહું છું. એક કુમારિકા હતી, તેને ઘર સોંપી તેના માતા પિતા પોતાના કુટુંબી સહ કુરદેવતાના દર્શને ગયા. તે કુમારિકાના વિવાહની વાત અગાઉ જ થઈ ગઈ હતી. તે નિશ્ચિત કરવા શ્રીમંત બ્રાહ્મણ પરોણા ઘર પૂછતા આવ્યા. લાજથી કુમારિકાએ જવાબ દીધો નહીં, પણ બારીમાંથી બધા માટે આસન આપી તેમના પૂજા સત્કારની તૈયારી કરી. ગંધ, અક્ષત અને ફૂલપાન આપ્યા. તે જોઈ બ્રાહ્મણ સમજ્યા કે કુમારી ચતુર છે અને એકલી જ ઘરમાં છે. કુમારીને પરોણાના આદર સત્કારની ચિંતા થઈ. તેની માને આવતા વખત લાગે તેમ હતું અને તે આવ્યા પછી ભાત ખંડાય તો વાર લાગે એવો વિચાર કરીને પોતે જ ભાત ખાંડવા માંડી. એટલે ખાંડતી વખતે પણ તેણે ચતુરાઈ વાપરી. ખાંડતા ખાંડતા પોતાના હાથમાં કંકણોનો અવાજ થવા લાગ્યો, તેથી તે લજવાઈ. મનમાં વિચાર કર્યો કે કંકણનો અવાજ પરોણાને કાને પડશે તો કન્યા ખાંડવા બેઠી છે એમ ખબર પડી જશે. ખાંડવાનું ચાલુ રહે અને કંકણનો અવાજ તેમને કાને ન પડે તો ઠીક એમ ધારી બબ્બે કંકણ રાખી બાકીના જતનથી ઉતારી બાજુએ મૂક્યા અને કંકણનો નાદ બંધ થયો. તે કુમારિકા અલ્પવયી હોવા છતાં અલ્પવયી હતી છતાં હોશિયાર હતી. એણે વિચાર કર્યો કે મારો પતિ સતાયુ થવો જોઈએ, તેથી જો કંકણ નિંદાય તો શુભ મુહૂર્ત પર અશુભ કર્યા જેવું થાય. તેથી તે બુદ્ધિવાન છોકરીએ હાથમાંથી કંકણ હળવેથી ઉતારી લીધા અને સંભાળીને રાખી મૂક્યા. આમ બબ્બે કંકણ હાથમાં રાખી ખાંડવા બેઠી પણ ખાંડવા મારતા બબ્બેનો પણ અવાજ થવા લાગ્યો. તે સાંભળી વરી લજવાઈ. મનમાં તેને વિચાર થયો કે એક સ્થાનમાં બે હોય તો અવાજ થાય જ, તેથી તે એક એક કંકણ કાઢી ખાંડવા બેઠી. એક એક કંકણ રહેતા અવાજ થયો નહીં એમ એકલા રહેવાનો ઉપદેશ મેં ત્યાંથી લીધો. પ્રતિસ્પર્ધી રાજાઓને જીતવાથી તું પણ પોતાને મહાન સમર્થ માનતો હોય તો તે ગર્વ વ્યર્થ છે, કારણ કે કામ ક્રોધાદિક જેવા મોટા શત્રુને જીત્યા સિવાય જીતેન્દ્રિય કહેવડાવવું યોગ્ય નથી. કામાદિક છ રીપુને ઉપદેશરૂપ શસ્ત્રોથી માર્યા પછી સંસારમાં કોઈ ખરો શત્રુ નથી. આત્મદ્રષ્ટિ દંડ કરી ફરતા ફરતા હું તે કુમારીના ઘર આગળ આવી પહોંચ્યો. હે ચતુર રાજા, તે કુમારિકાએ કંકણનો નાદ બંધ કરીને જે પ્રમાણે પોતાનો હેતુ સાધ્યો તે રીતે આપણું હિત સાધવા માટે શું કરવું જોઈએ એનો જે બોધ મેં તેની પાસેથી ગ્રહણ કર્યો તે સાંભળ. જ્યાં બહુ વસ્તી હોય ત્યાં હંમેશ કજિયો થાય છે. એટલું જ નહીં પણ બે જણ એકાંતમાં રહે તે પણ અનેક વાતોમાં કાર વ્યતીત કરે છે. વાતોમાં વખત ચાલ્યો જાય તો પોતાનું કર્તવ્ય થઈ શકે નહીં એમ સમજી હું એકલો જ ફરું છું, એકાંતમાં રહી એકાગ્રતા સિદ્ધ કરવાનું બાણ બનાવનાર પાસે હું શીખ્યો. એકાંતમાં રહી એકાગ્રતા સિદ્ધ કરવાનું બાણ બનાવનાર પાસે હું શીખ્યો અને વ્યાધને ગુરુ બનાવ્યો. વૈરાગ્ય સિવાય અભ્યાસ કરતા વાસનાનો માર પડે છે અને આત્મજ્ઞાન ડૂબી જાય છે, તેથી વિવેકરૂપી દીવો આગર કરી ધારણા શક્તિથી વૈરાગ્યનું બળ મેં વધાર્યું છે. દઢ આસન લગાવી ધારણા ઘણાકારથી પ્રાણ અને અપાન એકમેકને ભૂલી ગયા હતા. તેમને મેળવી એકાગ્રત્વના બળથી ધ્યાનરૂપી ખડક ઝરકતું કર્યું. તે તીક્ષ્ણ ખડકથી સંદેહને છેદી આરસ દૂર કરી અને નિંદ્રાને દાસી બનાવી અહર્નિશ સાવધાન થઈ બ્રહ્માંદ્રનો માર્ગ પકડ્યો. બ્રહ્મરૂપ પર્વતની ટોચ પર શમ તથા દમરૂપ ઘેરો નાખી ઓમ શબ્દનો મારો કરી પ્રાણ અને અપાનને એક કરી કુંડલીની સહાયથી ષષ્ટક ચક્ર ભેદ્યા. કામ ક્રોધ આદિકને મારી કર્મરૂપ પથ્થરનો ગઢ જે વિધિના વાદથી દુર્ગમ્ય થયો હતો તે ધીમે ધીમે ચઢી રજ અને તમરૂપ ખાડાઓને નિવૃત્તિરૂપ પથ્થરથી પૂરી મનોમંદિર કબજે કરી બ્રહ્માંડમાં ઘૂસ્યા એટલે દિગ્વિજય કરવાની ઉતાવળ થઈ અનહદનો વાવટો ચડ્યો અને રામરાજ્યની સર્વ દુવાઈ ફેરવાઈ. પછી ધ્યાનરૂપ ખડક નીચે મૂક્યું, સમદ્રષ્ટિએ વૈરાગ્યરૂપ ભક્તનની ગાંઠ ઢીલી કરી ધ્યેય ધ્યાતા અને ધ્યાન એ ત્રિપુટી દેખાતી ન હતી. તન્મયતારૂપ છત્ર ધરી સહજ સમાધાનથી જીવરૂપ ભાવના ટરી ગઈ અને સમસ્યારૂપ સિંહાસન પર બેસાયું. વૃદ્ધિ પામેલો સત્વગુણ પણ આત્મસ્વરૂપમાં જ લય થયો. હે પુરુષ શ્રેષ્ઠ, અંદર અને બહાર ચૈતન્યથી ભરાઈ ગયા પછી ચૈતન્ય સિવાય કાંઈ પ્રતીત થતું નથી. ચતુર્લોક આ સ્થિતિને શ્રેષ્ઠ સમાધિ કહે છે. જે અનુભવ કરશે તેને જ આની પ્રતીતિ થશે. ત્યાં નાદની ગતિ થતી નથી. અંતર બાહ્ય સમદ્રષ્ટિ થવી એ જ અનુભવની નિશાની છે. આ વાત લક્ષમાં રાખી મેં બાણ કરનાર લુહારને ગુરુ કર્યો છે. બાણ ગરમ કરી સીધું કરવામાં તેનું સર્વ લક્ષ્ય હતું. તેથી ડંકા નોબત વાજિંત્ર ગાડી ઘોડા હાથી સિપાઈ વગેરેની સાથે રાજાની સવારી તેની નજીકમાંથી નીકળી પણ તેની તેને ખબર રહી નહીં. પછી ત્યાંથી રાજાનો એક નોકર પાછળ રહી ગયો હતો. તેણે આવી તે બાણ બનાવનારને પૂછ્યું કે આ રસ્તે રાજાની સવારી ગઈ કે? તેનો તેણે ઉત્તર આપ્યો, મેં જોઈ નથી. તેનું તે ભાષણ સાંભળી મેં બોધ લીધો કે જગતમાં એકાગ્રતા મોટી ચીજ છે. તે સિદ્ધ કરવા ઘર બહાર સિવાય રહેવાનું હું સર્પ પાસે શીખ્યો. સર્પ એકલો સાવધાન થઈ શ્વાસ વ્યર્થ જવા ન દેતા વિચરે છે. યોગી પણ એકલો વસે છે. સારા કે નરસા કોઈનો સંગ તે કરતો નથી અને સાવધાન રહી બ્રહ્મ સાથે અખંડ અનુસંધાન રાખે છે. સર્પ દરમાં જતો અને સર્વને નજરે પડે છે પણ ભૂખ્યો છે કે તૃપ્ત છે તે સમજાતું નથી. યોગી પણ જનસમાજમાં ન રહેતા એકલા કોઈ ગુફામાં પડ્યા રહે છે અને તેને સર્વે જુએ છે, છતાં તે સવિકલ્પ કે નિર્વિકલ્પ સ્થિતિમાં છે એ કોઈને સમજાતું નથી. સર્પ બોલતો નથી, તે માત્ર થોડો ધ્વનિ કરે છે. યોગી પણ અલ્પપ્રિય વચન જ કહે છે, કોઈની સાથે વાદ વિવાદમાં ઉતરતો નથી. તે થોડું બોલે છે પણ સંકલ્પ વિકલ્પ તોડી નાખે છે. તેના ભાષણનો અર્થ માત્ર સત્યનિષ્ઠ જ જાણે છે. તેનું ચિત્ત પરમાર્થ તરફ હોય છે. ગર્ભારની આશાથી વૃથા પ્રયાસ કરતો નથી. ઘરનો આરંભ જ મૂળમાં દુઃખદાયક છે. કષ્ટ વેઠી ત્રણ મારાનું ઘર બાંધ્યું તે પણ નાશવંત છે. સંસાર જ અનિત્ય છે. દેહ પ્રત્યક્ષ નાશવંત જણાય છે. તે દેહ માટે તૈયાર કરેલા ગૃહને મૂર્ખ શાશ્વત માને છે. સર્પ દર પોતે કરતો નથી, પણ કીડીઓના દરમાં કીડિયારામાં સુખે પ્રવેશ કરી સંતોષથી રહે છે. તે દેહનું અથવા ઘરનું અભિમાન રાખતો નથી. તેમ યોગી પણ પરગૃહમાં નિરભિમાન થઈ સુખે વસે છે. એક પણ ઘર કરવું નહીં એમ મેં નિશ્ચય કર્યો છે. સૃષ્ટિ વિસાર છે. આટલી મોટી સૃષ્ટિ કોણે કેવી રીતે રચી તે હું કરોરિયા પાસે શીખ્યો છું. નારા એટલે પાણી, તેનું આશ્રયસ્થાન હોવાથી તે નારાયણ કહેવાયા. સર્વ જીવ પ્રાણીના જીવનરૂપે અને સર્વના સ્વામી, તેથી ભગવાનને નારાયણ કહે છે. તે નારાયણ એક જ પોતાની માયાથી કોઈ પણ જાતની સામગ્રી વિના સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. માયા કે જેમાં અસંખ્ય જીવ ઉત્પન્ન કરવાની સામગ્રી ભરેલી છે તે તરફ તેમણે દ્રષ્ટિ કરી અને તે માયાને પોતાના અંગ પર રમવા દીધી, છતાં પોતે અલિપ્ત રહ્યા. આકાશ ધુમાડાથી છવાઈ જાય છે, છતાં આકાશને ધુમાડાનો સ્પર્શ કરતો નથી. અથવા કમર પાણીમાં વધે છે, છતાં પોતાના પાનને પાણીનો સ્પર્શ કરવા દેતો નથી. તેમજ માયાના પોતે નિયંતા છે, છતાં પોતે તેનાથી અલિપ્ત છે. રજોગુણ સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, સત્વગુણ તેને પારે છે અને તમોગુણ કલ્પના અંતે કાર રૂપે તેનો સંહાર કરે છે. માયાના આ ત્રણ ગુણ છે માયાને પરમાત્મા ક્ષોભ પમાડે છે. તેથી નારાયણ જ અંતે સંહાર કરતા કહેવાય છે. જેમ વડના બીમાં વડ સમાઈ રહે છે, મંદરાચર પર્વત કાઢી લઈએ તો પણ ક્ષીણ સાગરમાં નિશ્ચલ જ રહે છે. જુદા જુદા અલંકાર ગારવાથી સોનું જ રહે છે. તારાઓ સૂર્યના પ્રકાશમાં ઢંકાઈ રહે છે, અથવા ઉનાળામાં પૃથ્વીમાં સર્વ જાતના બી લીન થઈ જાય છે. તેમ એક અદ્વિતીય સર્વાધાર અખિલ બ્રહ્માંડના આશ્રયભૂત સત્વ આદિ ગુણોવાળી પ્રકૃતિ તથા પ્રધાનના નિયંતા નારાયણ પ્રકૃતિને લીન કરી પોતે નિરુપાધિક સુખમૂર્તિ એકલા સજાતીય વિજાતીય અને સ્વગત ભેદરહિત સૃષ્ટિના ઉત્પત્તિકારે સૃષ્ટિ સર્જે છે. પોતાની માયાનું પોતે કારની સત્તાથી અવલોકન કરે છે, એટલે માયામાં ક્ષોભ પામી તે ત્રિગુણાત્મક થઈ અહંકાર દ્વારા જગતની ઉત્પત્તિનું મૂળ સર્જે છે. પછી ગુણના વિભાગ થઈ જગત રચાય છે. આ ક્રિયાશક્તિરૂપ સૂત્રમાં જગત પરોવાયેલું છે. આ સૂત્રમાં દેહ અભિમાનરૂપ આડા અવળા પાંટા ફૂટી સંસાર જાર પ્રસરે છે. તે જ શરીરમાં શળ વિકાર ઉત્પન્ન કરે છે અને દેહ અભિમાન જનને સંસારી કરે છે અને વાસનાના જાર પ્રસારી અનેક યોનિમાં જન્મ લેવડાવે છે, પણ તેને તેનો ભય નથી. તારી વૃત્તિ બદલાયેલી છે, તારામાં જ્ઞાન સૂર્ય ઉગ્યો છે, કામ આદિ શત્રુઓનો તે નાશ કર્યો છે, તેથી મેં તને હરિમર્દન કહીને સંબોધ્યો છે. અવધૂતનું આ વચન સાંભળી રાજાને આનંદ થયો. અવધૂતે ત્યાર પછીનો કથા ભાગ કહ્યો. જેમ કરોરીઓ પોતાના મુખથી લાર કાઢી તેના તંતુ કરી તે વિસ્તારી જારું બાંધે છે અને તેમાં પોતે જ ક્રીડા કરે છે, અને વળી તે જોતજોતામાં તે તંતુ પોતે ગરી જાય છે, તેવી જ રીતે મહેશ્વર એકલા સંસાર રચી તેનું પાલન કરી અંતે સંહાર કરી એકલા પોતાના નિર્વિકાર રૂપે રહે છે. એ હું કરોરિયાની પાસેથી શીખ્યો. કાયા વાચા અને મન એકાગ્ર કરી જેનું જે જે ધ્યાન કરે તે રૂપ થાય છે, તે હું યર પાસે શીખ્યો છું. સ્નેહથી દ્વેષ અથવા ભયથી કાયા વાચા અને મનને એકાગ્ર કરી જે જે વસ્તુનું દઢ ધ્યાન જે કરે છે તે રૂપ થાય છે. દેહ છૂટી ગયા પછી તદ્રુપ થવાની વાત ખોટી છે, કારણ પ્રાણી આ જ દેહમાં અને આ જ લોકમાં તદ્રુપતા પામે છે. ભમરી નામની માખી યરને પોતાના ઘરમાં લઈ જઈ પૂરે છે. ત્યાં યર મરણના ભયથી નિરંતર ભમરીનું ધ્યાન કરે છે અને પછી પોતે પણ ભમરી થઈ આકાશમાં ઉડે છે. મૂળ યર જડ બુદ્ધિ ભમરીનું ધ્યાન કરવાથી તેનું રૂપ પામે છે અને તત્કાર આકાશમાં ઉડી જાય છે. એ આપણને પ્રત્યક્ષ નજરે જોઈએ છીએ, પરંતુ ભગવાન તેવો નથી. ભગવાન તો અજન્મા ચૈતન્ય રૂપ સુખદાતા છે. યોગ્ય અધિકારી તેનો ધ્યાન કરે તો તદ્રુપ થવામાં તેને વિલંબ લાગતો નથી. યર તીવ્ર ધ્યાનથી બ્રહ્મર થાય છે. એ અઘટિત રચના ઘટે છે, વિચાર કરતા બંને મૂળ છે, જડ જડને વેધે છે. ભગવાનનો ધ્યાન તેવું નથી, કારણ ધ્યાન કરનાર પોતે ભગવદરૂપ રૂપ જ હોય છે. ધ્યાનથી પોતાનો હું દેહી છું એ બ્રહ્મ દૂર થાય છે અને પોતે જ પોતાનું સ્વરૂપ સહેજે પ્રાપ્ત કરે છે. નર દેહ ધરી આજ જન્મે ભાગવત પ્રાપ્તિ ન થાય તો જીવન વ્યર્થ ગયું સમજ, સાક્ષાત્કાર ન થાય તો જ્ઞાન ધ્યાન યજ્ઞ યાગ ધર્મ આચરણ વગેરે સર્વ વૃથા છે. અવધૂત યદુને કહે છે, હે યદુ રાજા, આ 24 ગુરુ પાસે જે જે હું શીખ્યો તે સર્વે તને કહ્યું. હવે મારી બુદ્ધિના પ્રતાપે જે યુક્તિ હું શીખ્યો છું તે પણ તને અનન્ય પ્રેમના લીધે ભાવથી કહું છું. વૈરાગ્ય સહિત વિવેક નરદેહ સિદ્ધ થાય છે, તેથી 24 ગુરુનો પણ ગુરુ નરદેહ એ જ મુખ્ય ગુરુ છે. એ બુદ્ધિમાન રાજા, પરમાર્થ સાધવામાં દેહ બે પ્રકારે શીખવે છે. દેહ જેવું ખરાબ અને દેહ જેવું સારું ત્રિલોકમાં બીજું નથી. ખરાબ જાણી તેનો ત્યાગ કરે તો મોક્ષ સુખ ભોગવાતું નથી, અને સારું સમજી જો તેને ભોગવે તો નરક પ્રાપ્તિ થાય છે. તેથી તેનો ત્યાગ કરવો નહીં કે તેને ભોગવવો નહીં, પણ આત્મસાધનમાં જ સહજ સ્વભાવે તેને જોડવો. ભાડાના ઘોડામાં આશક્તિ ન રાખતા તેને આગળ ચલાવવાથી સ્વાર્થ સિદ્ધ કરાય છે. તેમ ઘરમાં વટેમાર્ગોની માફક રહી દેહમાં આશક્તિ ન આણતા તેને પરમાર્થ માર્ગમાં ચઢાવવો. દેહ નશ્વર છે તે વારંવાર યાદ કરવાથી વિરક્તિ ઉપજે છે. મોક્ષ નશ્વર વસ્તુમાં આશક્તિ બાંધતા નથી. જે વિચારથી વિરક્તિ ઉપજે છે તે વિચારને જ વિવેક સમજવો. જેને વિચાર જ નથી તેને દેહને ઉદર નિર્વાહ તથા વિષય ભોગમાં વ્યર્થ ગુમાવે છે. તારુણ્યનું પૂર આવે છે ત્યારે દેહની પાછળ મૃત્યુ એક સરખું લાગ્યા કરે છે. ત્યારે દેહની પાછળ મૃત્યુ એક સરખું લાગ્યું રહે છે. તે બાલ્ય અવસ્થા પૂરી કરાવી તારુણ્યના મદમાં પોતાને એકલાને જ ડાયો, ચતુર તથા જ્ઞાની સમજે છે. તેટલામાં કાર તારણ્યને ગરી જઈ અને વૃદ્ધાવસ્થા લાવે છે અને મૃત્યુની સવારી નજીક આવી છે એમ સૂચવવા માથા પર સફેદ કેસની ચમરી ધરે છે. અંગ કંપે છે, દાંત પડી જાય છે, આંખ કાનનું તેજ ઓછું થાય છે અને વૃદ્ધાવસ્થાની વિટામણા પણ ઓછી નથી. સ્ત્રી પુત્રાદી વિમુખ થાય છે. જેને પારી પોસી મોટા કર્યા તે જ કંટારો આપે છે. કોઈ વૃદ્ધની વાત સાંભળતો નથી, જ્યાં ત્યાં તેનો તિરસ્કાર થાય છે. આ અવસ્થા મારી પણ થશે એમ તારુણપણામાં યાદ રાખવું. જેટલા દેહ છે તેટલાને જ વિકાર છે જ. જન્મ સ્થિતિ થવી, વધવું, પરિણામ પામવું, વૃદ્ધ થવું અને મૃત્યુ પામવું, આ છ વિકાર દરેક દેહને છે જ. અગ્નિ ઉપર ઘીની ધાર રેડવાથી અગ્નિ અધિક પ્રજ્વલિત થાય છે તેમ એક એક વિકારમાં અનેક અનર્થ છે. તેની સંગતિમાં નિરંતર દુઃખ છે એમ સમજીને તેના પરની આસક્તિ છોડી અવિનાશી પદ પ્રાપ્ત કરવામાં તેને વારવો એ જ દેહનું ગુરુપણું છે. દેહ ઉપકારી અને અપકારી બંને છે. જે ચતુર પોતાનું હિત સમજે છે તેને ધન્ય છે. તેને દેહ ઉપકારી છે. દેહના તત્વનો વિચાર કરતા તેનું મૂળ અજ્ઞાન છે. પોતાના સ્વરૂપને ભૂલવું તેનું નામ અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે પ્રકૃતિ ઉદય પામે છે. પ્રકૃતિ ત્રિગુણાત્મક થાય છે તેથી ત્રણ પ્રકારના અહંકારનો ઉદય થાય છે. તેમાંથી મહાભૂત, દેહ, ઇન્દ્રિય વગેરે ખટપટ ચાલે છે. પંચભૂતનો બનેલો દેહ હું છું એમ માનવું એમાં ન્યાય કે પ્રમાણ નથી. દેહ મલિન છે, હું શુદ્ધ છું. દેહ નશ્વર છે, હું શાશ્વત છું. જળ, પૃથ્વી, ધ્રત્વ, ધર્મવાળું જર વગેરે હું નથી. દેહ દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું. દેહ પરિચ્છિન્ન મર્યાદિત છે, હું અમર્યાદિત છું. માયા મિથ્યા છે, હું સત્ય છું. જેટલો તત્વનો અનુવાદ છે તે સર્વ મારા પર અપવાદ છે. આ ગુપ્ત જ્ઞાન યદુરાજા તારા પર અનન્ય પ્રેમ હોવાથી અને તું શ્રદ્ધાવાન છે તેથી મેં તને કહ્યું. દેહને ગમે તેટલો સારી રીતે રાખો છતાં તેનું પરિણામ વિચિત્ર છે. તે છેવટે કૂતરા વગેરેનું અન્ન થશે અથવા અગ્નિનો ભક્ષ થશે. આ બે અવસ્થા પામશે અથવા કોવાઈ જશે. એ સિવાય ચોથી અવસ્થા એની નથી. તેથી દેહમાં આશક્તિ છોડી હું નિસંગ થઈ આત્મસ્થિતિને વિચરું છું.